તારીખ 20/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 116
શ્રદ્ધા બરાબર શાસ્ત્ર કહે છે એમ જ હોય, ગુરુ કહે છે એમ જ હોય, અને પોતાને કાંઈ વિરોધ ન લાગતો હોય, બરાબર મને આમ જ લાગે છે, ગુરુ કહે છે માટે એમ નહીં, પણ મને પણ મારી બુદ્ધિ છે, મારી સમજણથી હું પણ એમ જ માનતો થયો છું, વસ્તુનો સ્વરૂપ એમ જ છે ને એમ જ લાગે છે. તો પણ જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન ને સ્વરૂપ ના નિર્વિકલ્પ આનંદ ની મોર લાગુ થઈ જાય, એને છાપ લાગવી જોઈએ. કેમ કે સમ્યક દર્શન ના નિર્વિકલ્પ પ્રતીતિ ના પરિણામ એવા છે કે બુદ્ધિગમ્ય રીતે નથી સમજાતા, અનુભવમાં આવે છે. તો નિર્વિકલ્પ અનુભવ ના સંભાળમાં જેવો નિર્વિકલ્પ આત્માનો સ્વભાવ છે એવો જ છું એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ એમના સમ્યક દર્શન છે. તો અનુભવ પૂર્વક એવી પ્રતીતિ હોય છે કે જેવો અનુભવ છે એવો જ છું, જેવો અનુભવમાં આવી રહ્યો છું હું એવો જ છું એવી જે પ્રતીતિ એમના સમ્યક દર્શન છે એ પણ નિર્વિકલ્પ છે. એ કોઈ આ માન્યતાના વિકલ્પ થાય છે એ કોઈ સમ્યક દર્શન નથી. જે પોતે વિચારે છે માને છે એમ કહે છે હું આમ જ શ્રદ્ધુ છું, મારી આમ જ શ્રદ્ધા છે, એ કોઈ સમ્યક દર્શન. સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી મોક્ષ માર્ગ શરૂ નથી થયો, ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત નથી થઈ. ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય સૂક્ષ્મપણે કે સ્થૂળપણે વિપર્યાસ ઉભો છે. ચોખ્ખે ચોખ્ખો તો રાગને સાથે એકત્વ બુદ્ધિનો ઉપયોગ ને પરિણામ ચાલે છે એ બહુ ચોખ્ખી વાત છે. જ્યાં સુધી આવું નિર્વિકલ્પ પ્રસંગન ન થાય અને શુદ્ધોપયોગથી જુદો ન પડે, એટલે કે રાગ બંધ ન થાય બુદ્ધિપૂર્વકનો, એ જ્ઞાન કરતા 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 એટલો જુદો પડી જાય કે રાગ ઉત્પન્ન ન થાય બુદ્ધિપૂર્વક, ત્યારે એને સ્વરૂપમાં એકત્વ થયું છે, ત્યાં રાગથી વિભક્ત પણ ત્યાં થયું છે અને ત્યારે એને સમય એ પહેલા માન્યતા ગમે તેટલી સાચી હોય તો રાગ સાથે એકત્વના પરિણામ એનું જે વિપર્યાસ અવશ્ય અવશ્ય પરિણામમાં ઊંઘો છે ચાલુ છે જે એના દિન છે. અને એમાં ભવભ્રમણનો બીજ ત્યાં એકત્વમાં રહેલું છે, આ તૂટતા ભવભ્રમણનો બીજ તૂટે છૂટે છે મટી જાય છે, પછી એને આનંદ ભવ ભ્રમણ કરી શકે. એક વાર એકત્વ જોડ્યું સ્વરૂપમાં, એક વાર એકત્વ કર્યું રાગનું એકત્વ જોડ્યું તો ભવ ભ્રમણની અનંતતા સાથે સાથે તૂટી અનંતાનો અનુભવ તૂટી ગયો. પછી હા પછી એકત્વ થતું જ નથી, જ્ઞાન દશા ચાલુ રહેતા રાગની સાથે પછી એકત્વ ચાલુ નથી થતું. ઉપયોગ અને રાગ ઉપયોગ પરમાં જાય છે, શુભાશુભ રાગ ઉત્પન્ન થાય છે તો પણ ત્યાં એકત્વ નથી થતું. થઈ જાય તો પાછો પહેલા ગુણસ્થાને આવી જાય, જો એકત્વ થઈ જાય તો પહેલા ગુણસ્થાને આવી જાય, ચોથું છૂટી જાય. એકત્વ થાય એટલે અનંતાનો મંદિર થઈ જ જાય, ચાલો પાછા ફરીને, પણ છતાં એને અનંત જન્મરણ ન થાય. એટલે એમ વાત કરી કે એક વાર પણ જો નિર્વિકલ્પ સ્વાનુભવમાં આવે તો એને અનંત જન્મરણનું બીજ પડી જાય, પણ એની એ એકત્વ રાગથી કરી એને મિથ્યાત્વમાં આવે પહેલા સ્થાને આવે તો ભાવ જ્ઞાતી જાય. એ સંભવ છે, ઘણા ભાવ થવાનો સંભવ છે. ઓલામાં તો એકદમ બે પાંચ દસ વર્ષે છૂટકો થઈ જાય, બધું બધું 15 કરો પણ છૂટકો થઈ જાય, એક વખત થઈ જાય ચાલુ રહે તો. એમ તો ભગવાન મહાવીર સ્વામી 10મે ભવે થયું, સિંહની પર્યાયમાં નાકીમાંથી આવ્યા અને જંગલી પ્રાણીની પર્યાય એકદમ ક્રોધના આવેશમાં વર્તે છે એમાં પાછા ફર્યા 10 ભોગે મુક્તિ થઈ ગયા. અને એ મુક્તિ થાય થાય અને જો મિથ્યાત્મા આવે તો બહુ વધી જાય અને અર્ધપુત્ર પરાવર્તન વધુમાં વધુ અર્ધપુત્ર પરાવર્તન એ બધુંમાં
વધુ એક વાર જોડવાનું ધીરે રાખે
જાણવાનો વિષય છે, જાણવાનો વિષય છે. કે આવું થાય છે, જેને જન્મ મરણ થી છૂટવું હોય, જેને જન્મ મરણ ઘટાડવા હોય, તો એના માટે શું કેટલી વાત છે? દવા પીવી એ કોઈ ધ્યેય નથી, પણ યોગ શું હોય દવા પીવી? તંદુરસ્ત થવું એ ધ્યેય છે, દવા પીવી એ ધ્યેય નથી. પણ જો તંદુરસ્ત થવી હોય તો દવા પીવી પડશે, એને જાણવું તો જરૂરી છે. કેટલી વાત છે? એમ એને જન્મ મરણ મટાડવા હોય, જીવે જો જન્મ મરણ નો નાશ કરવો હોય તો એને સ્વસંવેદન અને આનંદ અમૃત પીવાનું છે. અને એ ક્યારે પીવું, કેવી રીતે પીવું, કેમ પીવું, એનો સ્વાદ પહેલો વહેલો ક્યારે આવે છે, એ બધું જાણવા માંગુ છું. કેટલી વાત છે? કોઈ પણ ગમે તેવા પાપના પરિણામ હોય, ગમે તેવા ક્રૂર અને કઠોર પરિણામ હોય, ગમે તેવા નીચી કુટીના પરિણામ હોય, બધા પરિણામ સમય સમય પૂરતા છે. એક સમય પછી એ પરિણામ છૂટી જાય છે, ડિસ્કનેક્ટ થઈ જાય છે, નવું પરિણામ ગમે તેવું સ્વતંત્ર રીતે ઉપજાવી શકે છે, લીક કરી શકે છે. એટલે એને પહેલાના પરિણામ સાથે એવું બંધન નથી કે આટલું પાપ કરી માટે હવે ધર્મ ન કરી શકે, એવું કોઈ એને બંધન નથી. અને એ તો મહાવીર સ્વામીના જીવનમાં દ્રષ્ટાંત છે કે સિંહની અવસ્થા, સિંહના ભાવમાં, સિંહની હાલત દશા હતી, અને એક હરણને શિકાર કરે છે, પોતાને ભૂખ લાગી છે, એ તો મારીને ખાય, સિંહ તો જંગલમાં નાના પ્રાણી ને મારીને ખાય, ઓછી શક્તિ વાળા હોય મારી નાખે, પછી એનું માંસ ખાય રુધિર પીએ. રણને જયારે મારે છે ત્યારે તો એને કઈ ધર્મના પરિણામ તો નથી, ક્રૂર પરિણામ. પણ ઉપરથી જ્યાં જોયું તો કોઈ મહિરાજ આવે છે ત્યારે પરિણામ બદલાઈ ગયા, આશ્ચર્ય છે. જિજ્ઞાસાથી એટલે અવકાશ થઈ ગયો, કઈ નવી વાતને પ્રવેશ કરવાની ભૂમિકા, પૂર્વ ભૂમિકા એને જિજ્ઞાસા. આ માણસો તો ભાગે છે, મને જોઈને તો માણસો, સિંહને જોઈને તો મનુષ્ય ભાગી જાય છે. સામે નજીક ચાલ્યા આવ્યો છે, નજીક ને નજીક આવતા દેખાય છે, આ શું કહેવાય? એકદમ આશ્ચર્યમાં રહી જાય છે. પછી સંબોધન કરે છે ત્યારે એ હળવા હોય છે, તીવ્ર ક્રોધના, તીવ્ર માનના, તીવ્ર લોભના, તીવ્ર માયાના પરિણામના સમયમાં જીવને ઉદ્દેશ ન લાગે, એ હળવો હોય ત્યારે લાગે, ઠંડો પડે ત્યારે લાગે, કશાય ઠંડો પડે ત્યારે ઉદ્દેશ લાગે. આમ એટલી પરિસ્થિતિ જ્યાં ઊભી થાય પછી તો લાઈન બદલાઈ જાય છે, દિશા બદલાઈ જાય છે. એ વાત કરી કે જન્મ મરણનો નાશ થાય છે, એવી જે પહેલી શરૂઆતની દશા છે એ દશામાં શુદ્ધોપયોગ હોય છે, નિર્વિકલ્પ આત્માના આનંદ અમૃતનો અનુભવ વેદન હોય છે, અને ત્યારે એને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, સમ્યક ચારિત્ર થયું, એને ધર્મ થયો એમ કહેવામાં આવે છે. તે સિવાય ધર્મ નથી, તે સિવાય પ્રતીતિ નથી, તે સિવાય સાચી શ્રદ્ધા નથી, તે સિવાય સાચું જ્ઞાન નથી, તે સિવાય કોઈ સાચું આચરણ પણ નથી, ચારિત્ર પણ નથી, એમ લેવું. હવે એમ થવા માટે શું કરવું? એવું શૂન્ય દર્શન, શૂન્ય જ્ઞાન અને શૂન્ય ચારિત્ર ઉત્પન્ન થાય તેના માટે શું કરવું? કે પહેલા, સૌથી પહેલા તત્વ વિચાર કરીને દ્રઢ નિર્ણય કરે, પછી એનું બુદ્ધિ થાય, પહેલામાં પહેલો એ વાત છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ સંબંધીનો પહેલા નિર્ણય કરવો પડે છે. નિર્ણય કર્યા વિના નિશ્ચિત કાર્યની દિશામાં કોઈ પણ પ્રકારે શરૂઆત કે પ્રગતિ સાધી શકાતી નથી. એટલે પહેલા તત્વ વિચાર કરીને નિર્ણય કરવો. એમાં નિર્ણય કરવામાં મુખ્ય વાત પોતાના મૂળ સ્વરૂપનો નિર્ણય કરવો, જીવના મૂળ સ્વરૂપનો નિર્ણય કરવો, મૂળ તત્વનો નિર્ણય કરવો, અસલ તત્વનો નિર્ણય કરવો, એને અહીંયા નિર્ણય કરવો એમ કહેવામાં આવે છે. નિર્ણય કરવો એટલે તત્વ વિચાર, એટલે આત્મા જેનું જે તત્વ છે મૂળ સ્વરૂપે એનો નિર્ણય કરવો કે એની હયાતી કેટલી, ક્યાર છે, કેવડી, અને એના ગુણધર્મોની શું પરિસ્થિતિ છે, એની અવસ્થાની શું પરિસ્થિતિ છે, એની સુખી અશુદ્ધિની શું પરિસ્થિતિ છે, એના સુખ દુઃખના કારણે શું પરિસ્થિતિ છે, આ બધો વિચાર એની અંદર આવી જાય છે. એને તત્વ વિચાર કરીને નિર્ણય કરવો એમ કહેવામાં આવે છે. એવો નિર્ણય કર્યા વિના કોઈને સ્વાનુભવ થાય અને એના જન્મ મરણનો નાશ થાય એવું કદી બધો નથી. અથવા એવો તત્વ વિચાર પૂર્વક નિર્ણય કર્યા વિના કોઈને ધર્મ પ્રાપ્ત થાય એવું કદી બધું નથી. એટલે એનો અર્થ એ થઈ ગયો કે કોઈ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવે એટલે એને ધર્મ થયો અને એમ અહીંયા કહેતા નથી. કોઈ રોટલી ડાલભાત શાકનો છોડીને ઉપવાસ કરે માટે ધર્મ થયો એમ પણ અહીંયા કહેવા માંગતા નથી. કે કોઈ ભગવાનનું નામ માળા લઈને બેસી જાય માટે એને ધર્મ થયો એમ પણ કહેવા માંગતા નથી. કે કોઈ કોઈની દયા પાડીને દયાદાન કરે કે જાત્રા કરે માટે એને ધર્મ થયો એમ પણ અહીંયા કહેવા માંગતા નથી. આ બધો એનો નિષેધનો જે વિસ્તાર છે એનો કે જગતમાં જેને ધર્મના સાધન અને ધર્મના કાર્યો માનવામાં આવે છે તે ખરેખર ધર્મ સ્વરૂપ છે. તે બુદ્ધમાંથી ઊભું થાય છે કે જો તત્વ વિચાર કરે અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરે એને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગને ધર્મ કહેવાય છે તો એ સિવાયના કોઈને ધર્મ કહેવાતો નથી. એની અંદર આવી જાય એટલે પહેલા તત્વ વિચાર કરીને દ્રઢ નિર્ણય કરે અથવા તત્વ વિચાર કરીને યથાર્થ નિર્ણય કરે. દ્રઢ એટલે યથાર્થ, યથાર્થ છે એમાં જે દ્રઢતા છે એ દ્રઢતા સાચી છે. યથાર્થતા વિનાની દ્રઢતા છે એ ગમે તેવી દ્રઢતા દેખાતી હોય તો એ ખરેખર દ્રઢતા નથી. એમાંથી વિચલિત થઈ જાય છે, ચલાયમાન થઈ જાય છે, જીવનમાં ટકી શકતો નથી. મર્યાદિત મૂડીનો ઉપયોગ સારામાં સારો થાય ત્યાં કરવો, વેડફી ને નાખવી. આપણી શક્તિને ક્યાંય વેડફી ને નાખવી. એટલે પહેલા તત્વ વિચારનો ઉદ્યોગ કરવો, પુરુષાર્થ કરવો, આપણી શક્તિ પહેલા ત્યાં લગાવવી. પહેલા ઉપવાસ કરવામાં શક્તિ ન લગાવવી, કે બીજા કોઈ ક્રિયામાં શક્તિ ન લગાવવી. ચાલો આપણે બે ચાર કલાક પૂજા ભક્તિ કરી લો, કે બે ચાર કલાક આપણે આજે આ બીજું કામ કરી લો, ફલાણી ક્રિયા કરી લો. એ ક્રિયાઓના અનેક પ્રકાર થાય ને એમાં શક્તિ ન વાપરો. પહેલા તત્વ વિચારમાં અને તત્વનો નિર્ણય કરવામાં શક્તિને લગાવે. આ લાઈન દોરી આપે છે કે ક્યાંથી કેવી રીતે ધર્મના કાર્યમાં આગળ ચાલવું, શરૂઆત કરવી, કેવી રીતે કરવી, એ ચોખ્ખી વાત કરે છે. આ સિવાય બીજી રીતે કરે તો એની શક્તિ ખોટી વપરાઈ જાય અને કાંઈ એને ધર્મના નજીક જવાનું પણ કાર્ય થાય નહીં. શું ધર્મની નજીક થવાનું કાર્ય એમ થાય, શક્તિ વપરાઈ જાય, સમય ચાલ્યો જાય, સમય અને શક્તિ બંનેનો ઉપયોગ ખોટી રીતે થઈ જાય. એમ થાય છે એમ કે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી કાર્ય પદ્ધતિ બરાબર ન જાણે તો પોતાને કલ્પના પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ ને કાંઈ કરવા જેવું લાગી જાય છે, અને એ રીતે એને શક્તિ અને સમય એનો નકામો થયેલો જાય છે. એટલે અહીંયા એમ કહે છે કે પહેલા એમ વાપરું શબ્દમાં શું છે કે પહેલા એટલે શરૂઆત આ રીતે કરવી કે તત્વ વિચાર કરીને દ્રઢ નિર્ણય કરે પછી એને અનુભૂતિ એટલે આત્માનો સ્વાનુભવ થાય, પોતાને પોતાનો અનુભવ થાય. એ અનુભવની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અથવા ધર્મ એ અનુભવ સ્વરૂપ છે. ધર્મ અનુભવ પોતે ધર્મ સ્વરૂપ છે, ધર્મ પોતે આત્માના અનુભવ સ્વરૂપ છે. એમ હવે એમ કહે છે કે જે પહેલા તત્વ નિર્ણય કરવો છે એ તત્વ નિર્ણયમાં જેની ભૂલ હોય તેને તો આત્માની અનુભૂતિ એટલે સ્વાનુભવ એટલે ધર્મ એનો સ્વરૂપ. ધર્મની પૂર્વ ભૂમિકા શું લીધી કે એને ધર્મ કરવા માટેનો પ્રોસેસ છે એ પહેલો તત્વ નિર્ણય કરવાનો છે, એ નિર્ણયની અંદર ભૂલ કરે તો એની આગળની જે સ્વાનુભવની ધર્મની અનેક પ્રકારે વિશાળ હિંદુ હોવાથી કોઈ જીવ યથાર્થ તત્વ નિર્ણય કરે છે તો સામુભાવમાં આવી પ્રાપ્ત કરે છે. નિર્ધાન દર્શનમાં એના લગભગ 9-10 લક્ષણની ચર્ચા કરે છે છેલ્લા પ્રકરણની અંદર કે જો યથાર્થ નિર્ણય થાય તો શું થાય. પહેલો તો યથાર્થ નિર્ણય જ્ઞાન લક્ષણથી થાય છે, અને જ્ઞાન લક્ષણ સિવાય લક્ષ્યભૂત જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થતો નથી. આત્મા એક તત્વ છે જગતનો એલિમેન્ટ, એનો નિર્ણય પોતે એનાથી અજાયનો છે. એનો નિર્ણય કરવા માટે એની પાસે એક આધાર શું છે કે જ્ઞાન સ્વભાવે આત્માને જ્ઞાન સતત પ્રગટપણે પ્રસિદ્ધપણે થઈ રહ્યું છે, પ્રગટ થઈ રહ્યું છે, પ્રસિદ્ધપણે થઈ રહ્યું છે, સ્વાનુભવ ગોચરપણે થઈ રહ્યું છે. આટલી સુવિધા છે, આટલી સુવિધા. આ જ્ઞાન લક્ષણના સાધનથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરે ત્યારે લક્ષણ ગૌણ થઈ અને લક્ષણની સત્તા થઈ જાય. જાણકાર હોય, તજજ્ઞ હોય એની પાસેથી સમજવું જોઈએ અને સમજે અને એ અનુસાર પોતે એને નિર્ણય કરવો જોઈએ, ઓળખવો જોઈએ આત્માને. મારો આત્મા છે માત્ર સમજવાથી પૂરું નથી પડતું, સમજવું તો એક જાતની ઇન્ફોર્મેશન છે, એક માહિતી મળે છે જીવને, અને એ અનુસાર ઓળખવું એ પછી બીજી વાત છે. પાછી એમ જોઈએ ઓળખાણ કરે તો એને અવશ્ય સ્વાનુભવ પ્રગટ થાય, એના અવશ્ય જન્મ મરણનો નાશ થાય, થાય થાય ગેરંટેડ, પછી ન થાય એ પ્રશ્ન નથી. જેને તત્વ નિર્ણય યથાર્થ થાય તેને સ્વાનુભવ અને ધર્મ પ્રગટ થાય જ, ન થાય એવું કોઈ દિવસ એનો જન્મ નાશ થાય જ ન થાય એવું બને નહીં. કેમ કે જેનો નિર્ણય થાય છે એ ભવરહિત પદાર્થ છે, જે આત્માનો જે નિજ સ્વરૂપનો સ્વસ્વરૂપનો નિર્ણય થાય છે એમાં ભવ નથી ને ભવનું કોઈ કારણ નથી. શું ભાવ પણ નથી અને ભાવનું કોઈ કારણ પણ નથી. એવો પોતે છે એનો નિર્ણય થાય છે, પોતે જ એવો મૂળ સ્વરૂપે છે એમ નિર્ણય થાય છે, ત્યારે એને ભવના કારણ રૂપ જે પરિસ્થિતિ એની અવસ્થામાં હતી એ સ્થિતિ ઉડી જાય છે. એટલે એને પછી ભવનો નાશ થઈ જાય છે એમ કહેવામાં આવે છે. એ કારણ છે અસ્તિત્વ પ્રતિભાસનો એ જ નિર્ણય છે, બે જુદી જુદી વાત નથી. પોતાનું શુદ્ધ જીવાસ્થિ કાયનું તે જ નિર્ણય થયો. શુદ્ધ આત્મ સ્વરૂપ શુદ્ધ જીવાત્મકાયના સ્વરૂપ પ્રતિભાસ ને નિર્ણય કહેવામાં આવે છે. એનો અધરવડ છે બીજું કઈ નહીં. સ્વરૂપ પ્રતિભાસ તો સ્વરૂપ નિશ્ચય કહો બંને એક જ વાત, શબ્દો જુદા જુદા છે, વાત બંને એક જ, એના ફળ સ્વરૂપે એનો અનુભવ આવે છે. પછી અનુભૂતિ થાય તત્વ નિર્ણયમાં જેની ભૂલ હોય એ શું છે કે ભૂલ છે એ વૈચારિક ભૂમિકામાં થાય છે. ભૂલ છે એ વૈચારિક ભૂમિકામાં થાય છે, પ્રતિભાસમાં ભૂલ થવાની જગ્યા નથી. તત્વ નિર્ણયની થોડી ચર્ચા કરીએ તો કે જેમાં પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ ભાસ્યમાન થાય છે એમાં તો જેવો આત્મા કયો એવો જ એને પોતાને ભાસવા લાગ્યો તો એમાં ભૂલ નથી. પણ ભૂલ થાય છે એ સંબંધીના વિચારના કાળમાં ભૂલ થાય છે. જ્યારે પોતાને પોતાનું સ્વરૂપ વાસે છે ત્યારે વૈચારિક પરિસ્થિતિ જરૂર છે, પણ વિચારમાં ભૂલ હોય તો ભાષ્યમાન ન થાય. પણ ભાષ્યમાન થાય એના વિચારમાં ભૂલ છે એ વાત ભૂલ છે કે નહીં એ તપાસવાની જરૂર રહેતી નથી. એટલે એને સ્વરૂપ નિશ્ચયને સ્વરૂપનો પ્રતિભાસ સ્વરૂપનું અવભાસન એમ પણ કહેવામાં આવે છે. કે તો જેવું સ્વરૂપ છે એવો સીધો ફોટો પડે છે જ્ઞાનમાં. જ્ઞાન છે એ તો એક ફિલ્મના પડદા જેવું છે, કેમેરામાં જે ફિલ્મ હોય છે એના ઉપર જેમ ફોટો આવે છે એમ જ્ઞાન એક પડદો છે. એના ઉપર જેમ બીજા પદાર્થોનો ફોટો આવે છે, ઘટપટ વગેરે, કોઈ વૃક્ષનો, કોઈ મકાનનો, એમ પોતાનો જે આત્મા છે એનો ફોટો આવે છે. ત્યાં તો એને કોઈ વૈચારિક ભૂમિકાની નિર્ણયની ભૂલ છે એ વાત રહેતી નથી. પણ એવો પ્રતિભાસ આવ્યા પહેલા એ સંબંધીનો જે નિર્ણય છે એમાં એક વસ્તુના પદાર્થના વિજ્ઞાનને સમજવું પડે છે કે એનું દ્રવ્ય શું, એના ગુણધર્મો શું, એની પર્યાય શું, એના બીજા પદાર્થો સાથેના એક્શન રિએક્શન શું, આ બધું એને ઘણું સમજવાનું થાય છે. તો એ વૈજ્ઞાનિક જે સમજણ છે એની ઉપર ભૂલ થાય છે સમજવા જતા જતા. ત્યાં સુધી તો વલણ ફરવાનો સવાલ જ નથી. ભૂલ હોય ત્યાં સુધી, ભૂલમાં તો ઉભો જ છે, ત્યાં સુધી વલણ ફરવાનો સવાલ. વૈચારિક ભૂમિકામાં ભૂલ રહે ત્યાં સુધી પ્રતિભાસ આવે નહીં. પ્રતિભાસ ન આવે તો એના ફળ સ્વરૂપે જે સ્વાન આવવું જોઈએ પણ ન આવે. એટલે તત્વ નિર્ણયમાં જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી થાય? તેને યથાર્થ અનુભૂતિ તો તે નથી થાય. એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તે જીવ પણ સમયત્રો પામતો નથી. હવે અહીંયા થોડી પ્રેક્ટિકલ સાઈડની વાત લીધી છે કે જે વિચાર કરે છે એની અંદર જે પદાર્થના સંબંધનું જે થિયરિટિકલ નોલેજ છે એ થિયરીને સમજે છે અને એનો વિચાર કરે છે. આમ મળે આમ મળે આમ મળે આમ મળે આમ એકલા એકલો વિચાર મળ્યો એક વાક્યા વિક્રમ શાસ્ત્ર વાંચીને એનો વિચાર કર્યા કરે આમ કહેવા માંગે છે શાસ્ત્રમાં આ વાત આમ કહી છે આમ કહી છે આમ કહે છે આ અનેક નહીં નહીં નામ પડખા પડે છે આ નહીં થી આમ કહ્યું છે આ નહીં થી આમ કહ્યું છે આ દ્રષ્ટિકોણ થી આમ કહ્યું છે. જો એમ કહે છે કે એકલા વિકલ્પથી એને તત્વ વિચાર કરે તો જીવને સમ્યક પામતો નથી તો એકલા તત્વ વિચાર સિવાય બીજું શું કરવું એ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. ભલે અહીંયા એ વાતને એવી રીતે ખુલી નથી, ગુઢ રીતે ખુલી છે કે ચૈતન્ય સ્વભાવનો મહિમા લાવીને અનુભૂતિ કરવી. પણ મહિમા તો ત્યારે આવે કે ઓળખે ત્યારે. તો એ ઓળખવા માટે તત્વ વિચારમાં એકલો તત્વ વિચાર કામ આવતો કે એની સાથે એનો પ્રયોગ સાથે જોઈએ, વિચાર ઉપરાંત એનો પ્રયોગ સાથે જોઈએ. દરેક બાબતમાં જે તે વિષયની પરિપક્વતા માટે એનું અનુભવ જ્ઞાન છે એ જરૂરી છે, આવશ્યક છે. એક 10 વર્ષની દીકરી ઘરમાં રોટલી બનતા શીખે તો થિયરી તો સમજી લે છે કે લોટ આમ બાંધવો, એનો કણિકનો જે કણું છે એ આટલા લોટનો લુવો લઈને કણું બનાવવું અને વિલણ પાટલી ઉપર આવી રીતે વણવું. એને જોડો છે પ્રયોગ તો રોજ જોવે છે, એની માતા જેને શીખવે છે તો પ્રયોગ તો રોજ જોવે છે નજર સામે અને થિયરી પણ સમજી દે છે. પણ એ જ્યાં સુધી પ્રેક્ટિસ ન કરે ત્યાં સુધી એને ન આવડે. થિયરી બરાબર સમજે છે, થિયરીમાં ભૂલ નથી, તો પણ એને જ્યાં સુધી પ્રેક્ટિસ ન કરે ત્યાં સુધી ન આવડે. આ કોર્ટને અંદર જજ તરીકે બેસાડે છે એને એમ કે તમે પ્રેક્ટિસ આટલા વર્ષ કરેલી હોવી જોઈએ, સુનંદ આપ્યા પછી એને બીએ એલએલબી એડવોકેટ થાય તો એને ઓછામાં ઓછી 2 વર્ષ કે 3 વર્ષ એનો જે કાયદો હોય તેની પ્રેક્ટિસ હોવી જોઈએ. કાયદો ભણ્યો છે માટે એને ન્યાય તોડતા આવડે છે, 5 વર્ષ કોલેજની અંદર ભણ્યો માટે એને આવડી ગયું એમ ત્યાં માન્ય કરતા નથી. ન તો એવી રીતે જજને માન્ય કરે છે, ન તો એવી રીતે ડાક્ટરને માન્ય કરે છે, કેમ કે એને પણ જવાબદારી વાળી વાત છે. કોઈના મરણ જીવનનો સવાલ છે તો એને પણ કેટલીક પ્રેક્ટિસ કર્યા પછી એને એનું સર્ટિફિકેટનો ઉપયોગ કરવાની રજા મળે છે. પાસ થયા પછી પણ તમે 2 વર્ષ હોસ્પિટલની અંદર ઇન્ટર્નશીપ કરો પછી તમને બજાર વચ્ચે બેવા દેવાશે, ગમે એની નાળ પકડીને તમે દવા લખી આપો રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ તમને મંજૂર છે. ત્યાં સુધી નહીં ભણ્યા પાસ થયા હોય તો પણ એનો અર્થ શું છે? અનુભવ જ્ઞાનની જરૂરિયાત છે. એકલી સમજણ એને જ્ઞાન નથી કહેવાતું, એકલો વિચાર એને જ્ઞાન નથી કહેવાતું, સાથે અનુભવ એને જ્ઞાન કહેવાય છે. એ વાત ધર્મના ક્ષેત્રની અંદર પણ એ જ રીતે છે કે આ શાસ્ત્ર વાંચ્યા, આત્માનું સ્વરૂપ દ્રવગુણ પર્યાયથી જાણ્યું, બીજી પણ ઘણી વાતો જાણી માટે જ્ઞાન થઈ ગયું એ અહીંયા નથી. એ સંબંધીનો સ્વાનુભવ તમે કોઈ પ્રયોગ શરૂ કર્યો, પ્રેક્ટિસ ચાલુ કરી છે, જો તમે પ્રયોગ કર્યો હોય અને એ પ્રેક્ટિસની અંદર તમે સફળ થયા હો તો એ સફળતાનું પહેલું ચિહ્ન એ છે કે તમને યથાર્થ નિર્ણય થાય, જેવો તમારો મૂળ આત્મા છે સ્વભાવે એવો જ ભાષ્યમાન થાય, અને એ ભાષ્યમાન થાય તો એનું શું લક્ષણ છે? કે એના લક્ષણમાં બે પ્રકારના પરિણામ મુખ્ય છે, પછી તો એના પેટાની કેટલીક વાતો છે, પણ બે પ્રકારના પરિણામ મુખ્ય છે. એક તો અહીંયા જે વાત ચાલશે કે એના અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા આવે, આત્મામાં એવા કિંમતી મૂલ્યવાન ગુણધર્મો છે કે જેને ઓળખતા એની એનું મૂલ્યાંકન થઈને એને ખૂબ જ મહિમા આવે આત્મા. જેમ કોઈને હીરો હાથમાં આવે, સોનું હાથમાં આવે, કિંમતી વસ્તુ હાથમાં આવે, એની કિંમત આવે છે, એની જાળવણી આવે છે, એની સાવધાની આવે છે, એમ આત્મા દુઃખી ન થાય. સાવધાની શેની આવે છે? કે આત્મા દુઃખી ન થાય અને આત્માને સુખ રહે, શાંતિ રહે, એની એક સાવધાની આવે છે. એ સાવધાનીમાં સ્વરૂપનું મહિમા કામ કરે છે. એક તો એનું લક્ષણ એ છે. બીજું એનું લક્ષણ એ છે કે એ સંબંધીનો જે પુરુષાર્થ છે, ઉદ્યમ છે, જેને શાસ્ત્રમાં ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહી છે, એવું એક નવી જાતની, નવી દિશાનું, અંતર્મુખની દિશાનું પરિણમન એના પુરુષાર્થની અંદર શરૂ થાય છે. આ બે એના મુખ્ય સિદ્ધ છે, જેને નિર્ણયની સાથે સંકળાયેલી વાત ગણવામાં આવે છે. યથાર્થ નિર્ણય થયો તો આ બે ફેરફાર થાય, એ પોતાને ખબર પડ્યા વિના રહે નહીં. કે આખા જગતનો, જગતની અંદર જે જે વાતો, જે જે પ્રસંગો, જે જે વસ્તુઓની મહત્તા છે, એ મહત્તા ચાલી જાય છે. કેવી રીતે ચાલી જાય છે? કે એને પોતાના આત્મ સ્વરૂપની એટલી મહત્તા આવે છે કે જેમ કોઈને સોનાના ઢગલા મળ્યા હોય પછી એ લોખંડના સ્ક્રેપ, ભંગાર જેને કહેવામાં આવે છે, એના ગોડાઉન ભરતો નથી. જેના ગોડાઉનમાં સોનાના મોટા પાટલાના પાટલા ભર્યા હોય, સોના સોનાના અને હીરાના ગોડાઉન ભર્યા હોય, એ કોઈ લોખંડનો ભંગાર ભરતો નથી. પછી કે મારી પાસે સોના સોનું રાખવા માટે જગ્યા છે, લોખંડ લોઢું રાખવા માટે મારી પાસે જગ્યા નથી, એમ કહે છે. આત્મ સ્વરૂપનો મહિમા આવે છે તો કોઈ એમ કે ગમે તો આત્મ સ્વરૂપનો મહિમા શાસ્ત્ર વાંચીને ઘણા વખતથી કરીએ છીએ, તો કોઈ ઉભરે જગતનો, જગતમાં જે જે વસ્તુ, જે જે વાતો, જે જે પદાર્થો, જે જે પ્રસંગો, એની મહત્તા જે છે ભૂતકાળમાં તને હતીને જગતના લોકોને પણ છે, એ મહત્તા ગઈ. આ એનો એક બીજું ચિહ્ન છે. દ્રષ્ટિકોણ આ થઈ ગયો છે કે જગતની મહત્તા જાય અને આત્માની મહત્તા આવે, આ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. એને મહિમા આવ્યો એમ કહેવામાં આવે છે. અને એનો જે પુરુષાર્થનો, પરિણામનો જે વેગ છે, એ વેગ એવી રીતે અસાધારણ રીતે ચાલવા લાગે છે કે જેનો એને ખ્યાલ આવે. હવે મારો પુરુષાર્થ મારા આત્મા બાજુ ચાલે છે. એવી બે પ્રકારના પરિણામની અંદર અસાધારણતા ઉત્પન્ન થાય છે, જે પહેલા નહોતી એવી અસાધારણ પરિસ્થિતિ તત્વ નિર્ણયની સાથે ઉત્પન્ન થાય છે. એટલે ખબર પડે છે કે મારા તત્વ નિર્ણયમાં ભૂલ નથી. ત્યારે બીજી બાજુ શું થાય છે? કેટલાક માણસો શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર અનુસાર એને સંમત થાય છે કે આત્માનું સ્વરૂપ આવું છે, જડનું સ્વરૂપ આવું છે, શૂન્ય પાપ ધર્મ અધર્મ સુખ દુઃખ બધી થિયરી બરાબર એને સમજાય છે, અને એને એમ લાગે છે કે મારી શ્રદ્ધા સાચી છે, હવે મારી માન્યતામાં ભૂલ દેખાતી નથી. પણ એને એક સમસ્યા હોય છે, અને એ સમસ્યા એની પુરુષાર્થ વિષયક હોય છે, કે હું આત્માનો મહિમા પણ કરું છું, જો કે કૃત્રિમ કરતો હોય છે, પણ એને ખબર પડી છે કે આત્માનો મહિમા કરવા જેવો છે, નિશ્ચયનો પક્ષ કરવા જેવો છે, એટલે કરે છે ખરો જીવ, શું નિશ્ચય નો પક્ષ કરે, નિશ્ચય એટલે નિશ્ચય આત્મ સ્વરૂપ, શબ્દમાં એટલે વિકલ્પમાં કરે, ફેર શું પડે છે કે માણસને ક્યાં ભૂલ થાય છે, કે બે ની વિકલ્પ છે, જે નિર્વિકલ્પ નથી થયો ત્યાં સુધી બે ની વિકલ્પ છે, તો એવો સમજે છે કે વિકલ્પમાં ઓલો કરે છે અને હું વિકલ્પમાં કરું છું, એટલો શબ્દ ક્યાં ભલે ન બોલે પણ વિચારમાં તો કરે છે, અને વિચાર તો ભાવ છે જીવનો, તો ભાવમાં કરું છું એમ એને લાગે છે, અને કશાયની મંદતા ઘણી થાય. આત્મસ્વરૂપનો વિચાર કરે કે આત્મામાં અનંત આનંદ ભર્યો છે, અનંત શાંતિ ભરી છે, અનંત જ્ઞાન ભર્યું છે, અનંત પુરુષાર્થ ભર્યો છે, એવું બધું વિચારતા વિચારતા એને મહિમા આવે, કશાયમંદ થાય, ઓર વધારે ને વધારે અધિક કશાયમંદ થાય, અને થોડી શાંતિ લાગે એને, તો એને નિર્ણય થયો છે કે નથી થયો. અહીંયા હજી એકલો વિકલ્પ લીધો છે, જે ગુરુદેવ કહે છે કે એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તેજી સમ્યક પામતો નથી, જે વિચાર જ નથી કરતો એને તો પ્રશ્ન જ નથી, હવે જે વિચાર કરે છે એની ચર્ચા ચાલે છે. શરૂઆતમાં વિકલ્પ આવે એ જાણવાનો વિષય છે, પણ શરૂઆતમાં વિકલ્પ આવે ને એમ કરીને ભજન દેવાનો વિષય નથી. ફેર આમાં શું છે એ સમજવા જેવું છે કે શરૂઆતમાં તમને વિકલ્પ જ આવે ને, માટે અમને જે વિકલ્પ આવે છે એ બરાબર આવે છે કે થઈ ગયું હવે હું આગળ વધી શકીશ, વિકલ્પ પેરા કરીશ. અહીંયા વિકલ્પને છોડવાની વાત છે, આવે એને છોડવો કેવી રીતે, એના માટે જે તૈયારી કરે છે એને છૂટે છે, પણ આવે જ નહીં એમ કરીને અહીંયા જે ઠરવા માંગે છે, રોકાવા માંગે છે એને છૂટશે નહીં, છૂટવાનો રસ્તો પણ એને મળશે નહીં. પણ છતાં કોઈ વાત અશક્ય નથી, પોતે પોતાનું આત્મહિતને જન્મ મરણ ટાળવા છે, બંધ કરવા છે, એવા લક્ષ્યથી જરા સાવધાની રાખે તો એમાં કંઈ બહુ અઘરી વાત નથી, એટલી અઘરી વાત નથી. જે કાર્ય તિરંચો કરી શક્યા, ગાય ભેંસ સિંહ ચકલી દેડકું સર્પ, સર્પમાં સમની લેવા, બીજા થાય છે સમય સમય મનવાળા ને મન વગરના, પણ મનવાળા પશુ પક્ષી જળચર ખેચર ઢોર ઢાંખર જેને કહેવામાં આવે છે, અને જંગલી પશુ હાથી છે સિંહ છે વાઘ છે ચિત્તા છે, તો બહુ ક્રોધી પ્રાણી છે, સર્પ પણ બહુ ક્રોધી પ્રાણી છે, ક્રોધની પ્રકૃતિથી એ સ્થિતિને પાયમાં છે, એવા પણ ધર્મ કરી શકે છે. તો આપણે તો ઘણા એનાથી એડવાન્સ સ્ટેજમાં છે, કરી શકીએ એમાં કઈ નવાઈ નવાઈ નથી. પણ એકલા વિકલ્પ ચિત્તનો વિચાર કર્યા કરે તો પામે નહીં, અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા લાવીને એટલે ઓઘે પણ એની કિંમત એને હોવી જોઈએ, ઓઘે પણ એને બીજી કિંમત હોવી જોઈએ નહીં, એટલે રસ્તો ન જાય, ઓઘે ઓઘે પણ એની કિંમત તો ફરવી જ જોઈએ સમજણથી, પછી જે એને ઓળખાણ થઈને ફરે એ તો એની સહજ સ્વાભાવિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, અને તેને નિર્વિકલ્પ અનુભવી અનુભૂતિ કરવી તે જ સમ્યક દર્શન છે, એવો સ્વભાવનો મહિમા છે, એના ફળ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વાનુભવ ઉત્પન્ન થાય છે. એટલે લાવીને એમ કહ્યું કે એના કારણમાં લઈ લીધું, અનુક્રમમાં લઈ લીધું, અને તે સમ્યક દર્શન છે, અને તેને જૈન ધર્મ જેને કહેવામાં આવે છે એ મૂળ વસ્તુ આ છે. જૈન ધર્મ એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વાડો નથી, એ કોઈ બહારના વિધાનો કરવામાં આવે છે એ કોઈ નથી, ક્રિયાઓ કરવામાં આવે છે એ કોઈ જૈન ધર્મ નથી. જૈન ધર્મ આ સમ્યક દર્શન થયું એ જૈન ધર્મ છે. એ જ વખતે ઉત્પન્ન થયેલી આત્માને આત્મા સંબંધીનું આત્મજ્ઞાન અનુભવ જ્ઞાન આત્માના અનુભવનું અનુભવ જ્ઞાન તે જૈન ધર્મ છે. અને એ વખતે રાગનો નાશ થઈને અભાવ થઈને વિતરાગી દશા ઉત્પન્ન થાય એને વિતરાગી ચારિત્ર કહેવામાં આવે છે, એને જૈન ધર્મ કહેવામાં આવે છે. અને એ ચારે ગતિમાં થાય છે, પશુ પક્ષીને પણ થાય છે, મનુષ્યને પણ થાય છે. મનુષ્યમાં નાત જાતનો આમાં કોઈ ભેદ નથી. જ્યારે સ્ત્રીની જાતિનો ભેદ નથી તો મનુષ્યમાં નાત જાતનો પ્રશ્ન રહેતો નથી કે જૈનના કુળમાં જન્મ છે કે ઢેગના ઘરે જન્મ છે કે કુંભારના ઘરે જન્મ છે કે વૈષ્ણવના ઘરે જન્મ છે કે કોઈ મુસલમાનના ઘરે જન્મ છે કે ક્રિશ્ચિયન છે, એ વાત અહીંયા લાગુ પડતી નથી. એ રીતે અહીંયા મન અહીંયા મર્યાદા એટલી છે કે મનથી તત્વ વિચાર કરી શકે એટલી તૈયારી વાળો કોઈ પણ જીવો નથી. પશુ પક્ષી ગોર હોય મનુષ્ય હોય દેવ હોય કે નારકે હોય ચારે ગતિમાં એને ધર્મ પ્રાપ્ત થાય છે. જેનો ધર્મ પ્રાપ્ત થાય છે એને સંસારના જન્મ મરણનું પરિભ્રમણ છૂટી જાય છે. મન નો આધાર એટલે શું? અહીંયા ભાવ મનની વાત થાય છે. દ્રવ તો નિમિત્ત છે, જેમ અંદર માં આંખનો કોડો છે એ તો નિમિત્ત છે. પછી અંદર રચના છે, લેન્સ છે, ફલાણું છે, પડદો છે, આ છે, આ છે, પણ અંદરમાં એક જ્ઞાન શક્તિ છે એ જોવે છે. જો આ આંખનો ડોળો છે એ જોતો હોય તો મળદું પણ જોવે, બરાબર છે? મળદાની આંખ એમ ને પણ જોનાર નથી અંદર, એટલે જોનારનું અસ્તિત્વ છે એ સ્વતંત્ર છે. એનું જે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ જેને કહેવાય છે એકદમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ જ્ઞાન ધારક જીવ નામનો પદાર્થ જુદો છે અને આ જળ જેમાં પરમાણુની રચના છે એ પદાર્થ જુદા જુદી જાતિના છે. બે જાત જુદી જુદી છે. તો અહીંયા જેને મન કે છે એમાં દ્રવ્યમન છે એ પરમાણુની રચના છે અને ભાવમન છે એ જીવની જ્ઞાન શક્તિ છે. એ જ્ઞાન કામ કરે છે. એટલે જેનું જ્ઞાન વિચાર શક્તિ કરવા માટે તૈયાર હોય એ પામે એમ કેમ છે? એમ થાય છે કે જે આ પશુ પક્ષીની જીવ જંતુ છે એમાં મન વગરની સ્થિતિ ઊભી થાય છે. જેમ કે કીડી, ઈયળ, માખી, ભમરા એવા જે ચાર ઇન્દ્રિય સુધીના અને પાંચ ઇન્દ્રિયના પણ મન વગરના જીવો થાય છે. શું? પણ આ વનસ્પતિના જીવ એક ઇન્દ્રિય વાળા છે, વનસ્પતિમાં જીવ છે. પછી ઈયળ છે, બે ઇન્દ્રિય છે. પછી આ કીડી મુકોડા છે, એ ત્રણ ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિય વાળાને સ્પર્શેન્દ્રિય છે, બે ઇન્દ્રિય વાળાને પહેલી વહેલી અને રસના જીભ મળે છે. ઈયળ છે એ ખોરાક લે છે, ઈયળ ખોરાક લે છે પોતાના, એને મોઢું થાય છે. પછી જે કીડી થાય છે એને નાક ત્રીજું મળે છે. સૌથી એની ઘ્રાણેન્દ્રિય તીવ્ર હોય છે. એક ખાંડનો કણી દાણો પડ્યો હોય તો એને વાસ આવે, મનુષ્યને વાસ ન આવે, એની એટલી તીક્ષ્ણ નથી ઘ્રાણેન્દ્રિય. પણ આને શું છે, જેટલો ઉગાડ છે બધો એ ઇન્દ્રિયમાં લાગે છે, જેટલી શક્તિ છે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય છે. એટલે એને એક ખાંડનો દાણો પડ્યો હોય તો એને એને વાસ આવે છે, એ તરત ઉપડે એવી દિશામાં. એને પછી આંખ નથી, ગિરિનાશ નથી જોયો, સામે સામે ભટકાય ભટકાય ચાલશે, વાય વાય ચાલશે, એકબીજી સામે સામે પણ સ્પર્શ કરીને ચાલશે, એની પ્રવૃત્તિ જોવો તો કેમ કે એને આંખ નથી, એ ત્રણ ઇન્દ્રિય છે એટલે એ નાકથી કામ કરે. પછી આ ભમરો છે, માખી છે, એ ચાર ઇન્દ્રિય પ્રાણી છે, એને આંખ આવે છે. પછી મનુષ્ય થાય છે, અથવા ગાય ભેંસ બળદ છે, એને પાંચે પાંચ ઇન્દ્રિય છે, કાન પણ મળે છે અને એને મન પણ વિચાર કરવા માટે મળે છે. મન જેને મળે છે એટલો જ એનો જ્ઞાન શક્તિનો ખુલ્લો ઉગાડ થાય, વિકાસ થાય, એટલી જ્ઞાન શક્તિ વિકસિત થાય, એ જીવ પોતાના સુખ દુઃખનો વિચાર કરી શકે છે. તો મને સુખનું કારણ શું, મને દુઃખનું કારણ શું, જ્યારે જીવ સુખ દુઃખનો વિચાર કરે છે એવા જીવને અહીંયા સંબોધન કરે છે કે જો તું તારા સુખ દુઃખનો વિચાર કરતો થયો હોય તો હવે અમે તમે એમ કહીએ છીએ કે જગતની અંદર એક આર્ટિફિશિયલ સુખ છે એમાં તું ભૂલો પડતો નહીં. જેને કૃત્રિમ સુખ કહે છે, જેને પૌદ્યોગિક સુખ કહે છે, જેને ભૌતિક સાધનોમાં રહેલું સુખ કહે છે, એ કૃત્રિમ સુખ છે, આર્ટિફિશિયલ છે, એ ખરું સુખ નથી, એમાં તું ભૂલ ભૂલામણીમાં ભૂલો નહીં પડતો. એને સાચું સુખ શું છે, એના કારણો શું 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 શું, દુઃખ શું છે, એના કારણો શું છે, એનું જે વિજ્ઞાન એને અહીંયા તત્વજ્ઞાન કહેવામાં આવે છે, એને તત્વ વિચાર કહેવામાં આવે છે. અને એનું આ જે પ્રકરણ છે એની અંદર બરાબર સમજણ કરી, એનો પ્રયોગ કરી અને એ દિશામાં પોતાનો આત્માનો વિકાસ કરવો, આત્માનું શુદ્ધિકરણ કરવું, આત્માનું દુઃખ મટાડવું, જન્મનું દુઃખ, મરણનું દુઃખ, મૂંઝવણનું દુઃખ, પીડાનું, વ્યાધિનું, વેદનાનું દુઃખ, બધી જાતના અનેક જાતના જે જગતમાં દુઃખ છે એ બધા દુઃખ મટે એવો એક ઉપાય આ સત્શાસ્ત્રોની અંદર રહેલો છે. એને સમજવા માટે આ સ્વાધ્યાય છે, એ બાહ્ય ક્રિયા છે, બાહ્ય સાધન છે, એટલી વાત છે. એની સમજણ કરીને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરતા જીવનું દુઃખ મટે છે અને કોઈ પણ બાહ્ય સાધન વિના પણ એ નિરાકુર સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. એ અહીંયા એક એની વિશિષ્ટતા છે, એટલે એની કિંમત ઘણી છે.